ચાલો શરૂ કરીએ છીએ.
નમો 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 નમો
મોક્ષ શાસ્ત્ર તત્વાર સૂત્ર નામનું આપણું સૌથી માન પરમાગમ અહીંયા વિરાજમાન છે. આપણે આજે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાનો સ્વાધ્યાય આગળ વધારીએ છીએ. એમાં આપણે બીજો ગુણ અધિકાર ચાલુ છે ને, તો એ ગુણ અધિકારમાં આપણે ક્યાં સુધી પતી ગયું છે, ક્યાં સુધી સ્વાધ્યાય થઈ ગયો? હા, સામાન્ય ગુણોનો સ્વાધ્યાય આપણો પૂરો થયો. હવે આજથી આપણે વિશેષ ગુણોનો સ્વાધ્યાય શરૂ કરવાનો છે. થોડું રિવિઝન કરીને આગળ વધીએ, પછી હું કહું છું કે અહીંયા શું કામ છે. જો આપણે અત્યાર સુધી સામાન્ય ગુણોમાં કેટલા ગુણો જોયા? છ. કયા કયા જોયા? છ. અસ્તિત્વ ગુણ, વસ્તુત્વ ગુણ, દ્રવ્યત્વ ગુણ, પ્રમેયત્વ ગુણ, અગુરુ લઘુત્વ ગુણ અને પ્રદેશત્વ. આપણે એમાં બધા જ ગુણોમાં એની પરિભાષાઓ જોઈ, એને જાણવાથી શું લાભ થાય એ જોયું. બરાબર, આટલું ડિટેલમાં આપણું થઈ ગયું. હવે આપણે વિશેષ ગુણોમાં જઈએ. વિશેષ ગુણોમાં જવા પહેલા એકદમ પહેલેથી થોડું એકવાર જોઈ લઈએ કે દ્રવ્ય કોને કહેવાય. ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય, અને એવા છ દ્રવ્યના સમૂહને વિશ્વ. ગુણ કોને કહેવાય? મેન તો આપણે એ જોવું છે. ગુણ કોને કહેવાય? જે દ્રવ્યના સર્વ ભાગોમાં અને એની સર્વ અવસ્થાઓમાં રહે તેને ગુણ કહે છે. તો આવા આપણે સામાન્ય ગુણો જોઈ લીધા. સામાન્ય ગુણ કોને કહેવાય? જે બધા જ દ્રવ્યમાં જોવામાં આવે છે એને સામાન્ય ગુણ કહેવાય. વિશેષ ગુણો કોને કહેવાય? હા, જે બધા ગુણોમાં તો નથી જોવામાં આવતા, પણ પોત પોતાના દ્રવ્યમાં જોવામાં આવે છે એને વિશેષ ગુણો કહેવાય છે. હવે આ બે ડેફિનેશન આપણે કમ્બાઈન કરીએ. કઈ? એક તો ગુણની ડેફિનેશન અને એક વિશેષ ગુણની ડેફિનેશન. ગુણની ડેફિનેશન શું છે? દ્રવ્યના સર્વ ભાગોમાં અને સર્વ અવસ્થાઓમાં રહે. અને વિશેષ ગુણની કે જે પોત પોતાના દ્રવ્યમાં ગુણો જોવામાં આવે છે, એને કમ્બાઈન કરો તો કે જે ગુણો અમુક દ્રવ્યના સર્વ ભાગોમાં અને એની સર્વ અવસ્થામાં જોવામાં આવે એને એ દ્રવ્યના વિશેષ ગુણો કહે છે. આ ખ્યાલમાં આવે છે? ઓકે, જો આપણે હવે છે પેજ નંબર 52, પેજ નંબર 52, 52 ક્વેશ્ચન નંબર 147 મળ્યું બધાને. ક્વેશ્ચન 147 આપણે અહીંયાથી આગળ વધારવાનું છે. હવે જો અહીંયા આપણે જોઈએ, એની પહેલા આઈ વોન્ટ ટુ ઇન્ટ્રોડ્યુસ તત્વાર સૂત્ર. એ પરમાગમ, આ તત્વાર સૂત્ર જે પરમાગમ, એનો આપણો હમણાં અત્યાનિકામાં થોડો અમુક હાઈ લેવલ પર સ્વાધ્યાય થયો છે ને આપણો, કોઈને ખ્યાલ હોય તો. આપણે શું કર્યું હમણાં અત્યાનિકામાં? હા, તત્વાર સૂત્ર વિધાન કર્યું એકદમ. એટલે વિધાનમાં આપણે એક એક સૂત્ર પરની ગાથાઓ વાંચતા ગયા, એટલે સૂત્ર વાંચતા ગયા અને એનો મીનિંગ જોતા ગયા. અને બીજું શું હતું? આપણે તત્વાર સૂત્રના એના ઉપર જ સ્વાધ્યાયો પણ બધા ખ્યાલ આવે. તો આ શાસ્ત્રમાં 10 અધિકાર છે. એ 10 અધિકારમાં જે 7 તત્વ છે, એ 7 તત્વનું આખું ડિટેલમાં વર્ણન કરવામાં આવ્યું છે. 7 તત્વનું નામ ખ્યાલ છે કોઈને? કયા કયા છે? જીવ, અજીવ, આત્ર, બંધ, ઇન્દ્રિય અને મોક્ષ. હવે એમાં પહેલા ફર્સ્ટ થી ફોર્થ અધિકાર સુધી જીવ તત્વનું વર્ણન છે. બરાબર છે. પછી 6th માં અજીવ તત્વ. પછી 6th અને 7th એમાં આશ્રવનું વર્ણન છે. આપણે જીવ તત્વ ને રેલેવન્ટ છે ને, આપણે વિશેષ ગુણો જોવાના છે. તો વિશેષ ગુણો એ જીવ તત્વમાં એટલે કે જીવમાં કયા કયા વિશેષ ગુણો છે એનું આખું ડિટેલ વર્ણન આ શાસ્ત્રમાં આપેલું છે. એટલે એ શાસ્ત્રો આજે અહીંયા લઈને આવેલું છે. જો આમાંથી પહેલા હું તમને એક અમુક રેફરન્સ આપું, આમાં પહેલો અધિકાર જે છે એમાં જ્ઞાનનું બહુ ડિટેલમાં વર્ણન છે. આપણે જ્ઞાનમાં જોઈશું, જ્ઞાનના પાંચ પ્રકાર કોઈને ખ્યાલ છે? એનું આખું ડિટેલ વર્ણન આમાં છે. તમારે વાંચ્યું એટલું તમે વાંચો. આપણે આજે સેકન્ડ અધિકારમાંથી થોડુંક જોઈએ છે. બીજો અધિકાર એમાં સૂત્ર નંબર 8, બીજો અધિકાર સૂત્ર નંબર 8. સૂત્ર શું છે? ઉપયોગો લક્ષણ, એટલે કે જીવનું લક્ષણ ઉપયોગ છે. પણ મને તો અહીંયાથી શું વર્ડ લેવો છે કે લક્ષણનો મતલબ શું, સૌથી પહેલા તો મારે એ અહીંયાથી પિકઅપ કરવું. તો એ લક્ષણ શબ્દ સાંભળ્યો છે? પહેલા સાંભળ્યો છે લક્ષણ નો મતલબ શું? આપણે ગુજરાતી સાધારણ ભાષામાં લક્ષણ કોને કહેવાય? ફીચર. વેરી ગુડ. ફીચર. બીજું કોઈ? કેરેક્ટરિસ્ટિક. ઓકે, વેરી ગુડ. શી કોઈ? આપણે ગુણ ને કેવી રીતના જોયા? થોડુંક આગળ અહીંયા બહુ જોયા. આપણે ગુણ કોને જોયા હતા? કે જે દ્રવ્યની વિશેષતાઓ છે એને ગુણ કહેવામાં આવે છે. બરાબર. તો એસર દરેક ગુણ એ દ્રવ્યની કેરેક્ટરિસ્ટિક છે કે નહીં? બરાબર. એસર તો દરેક ગુણો એ દ્રવ્યની વિશેષતાઓ એની કેરેક્ટરિસ્ટિક છે. તો પણ એમાં લક્ષણ એટલે શું ખ્યાલ આવે? લક્ષણ એટલે શું? લક્ષણ એટલે એવી સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક કે વિચ આઈડેન્ટિફાઈઝ ધેટ દ્રવ્ય. ખ્યાલ આવે છે? જે રીતના અસ્તિત્વ ગુણ છે, અસ્તિત્વ ગુણ એ ગુણ હોવાને કારણે એ દ્રવ્યની વિશેષતા છે કે નહીં? કે ભાઈ આ દ્રવ્ય અનાદિકાળથી છે, અનંતકાળ સુધી રહેશે, એવી એ દ્રવ્યની વિશેષતા છે. એવું હોવા છતાં દરેકે દરેક દ્રવ્યમાં અસ્તિત્વ ગુણ છે. તો યુ કાન્ટ આઈડેન્ટિફાય અ દ્રવ્ય યુઝિંગ અસ્તિત્વ ગુણ. ખ્યાલ આવે છે? અસ્તિત્વ ગુણ નો યુઝ કરીને તમે કોઈ દ્રવ્યને આઈડેન્ટિફાય કરી ન શકો કે આ છ માંથી કયું દ્રવ્ય છે. કેમ? કેમ કે સામાન્ય ગુણ. તો દ્રવ્યના એવા વિશેષ ગુણો કે જેનાથી એ દ્રવ્યને ઓળખી શકાય એને એનું લક્ષણ કહેવામાં આવે છે. હવે એમાં પણ બે વસ્તુ છે. જો વિશેષ ગુણો કાઉન્ટ કરવા જઈએ તો કેટલા છે દરેક દ્રવ્યમાં? અનંત છે, અનંત અનંત છે. પણ કાઉન્ટ કરવા જઈએ તો આપણે ગણી શકીએ એવું નથી, અને આપણને બધા ખબર પણ નથી, આપણે એવી જ્ઞાનની તાકાત પણ નથી. તો આપણે તો અમુક જ વિશેષ ગુણો ભણશું. પણ હવે એમાં પણ એ બધા વિશેષ ગુણોથી આપણે દ્રવ્યને આઈડેન્ટિફાય કરી શકીએ એવું છે? ફોર એક્ઝામ્પલ, ક્રિયાવતી શક્તિ સાંભળ્યું છે આપણે? અહીંયા લખ્યું ને ક્રિયાવતી શક્તિ. ક્રિયાવતી શક્તિ એટલે શું? હા, દ્રવ્યને ગમન કરવાની શક્તિ, એક જગ્યાથી બીજી જગ્યાએ જવાની જે શક્તિને કારણે દ્રવ્ય એક જગ્યાથી બીજી જગ્યાએ ગમન કરી શકે એને ક્રિયાવતી શક્તિ કહેવાય. તો ક્રિયાવતી શક્તિ કેટલા દ્રવ્યમાં છે? બે, જીવ અને પૂજ્ય. તો વિશેષ ગુણ છે કે સામાન્ય છે? કેમ વિશેષ છે? કેમ કે છ માં નથી, બે માં જ છે, એટલે વિશેષ છે. પણ એમ હોવા છતાં એવો કેરેક્ટરિસ્ટિક ગુણ નથી કે એને પકડીને તમે દ્રવ્યને આઈડેન્ટિફાય કરી શકો. ખ્યાલ આવે છે બધાને? ખ્યાલ આવે છે? તો આવા તો વિશેષ ગુણો અનંત હોવા છતાં દરેકે દરેક વિશેષ ગુણ દ્રવ્યનું લક્ષણ નથી. ખ્યાલ આવે છે? ક્યાં કઈ ડાયરેક્શનમાં વાત ચાલી રહી છે? સી વોટ વી આર ટ્રાઇંગ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ, કે પહેલા તો લક્ષણ એક એવા સ્પેશિયલ ગુણો છે કે જેનાથી દ્રવ્યને આઈડેન્ટિફાય કરી શકાય. વિશેષ ગુણોની અંદર એક એવી કેટેગરી છે કે જે લક્ષણ એના સિવાયના પણ વિશેષ ગુણો અનેક છે. તો જ્યાં વિશેષ ગુણો ને આપણે સમજીએ છીએ એમાં ફર્સ્ટ બે કેટેગરાઇઝેશન કરીએ છીએ, એની અંદર પછી આપણે એક એકને સમજવાની ટ્રાય કરીએ. ખ્યાલ આવે છે? ઓકે. એવી રીતના કે આ પૂજ્ગલ દ્રવ્ય ને રૂપી કહેવાય છે. પૂજ્ગલ દ્રવ્ય ને રૂપી કહેવાય છે. શું કામ એને રૂપી કહેવાય છે? કેમ કે એનામાં સ્પર્શ રસ ગંધ વર્ણ છે. આ દેખાય છે એટલે રૂપી છે એમ નહીં લેતા. ખ્યાલ આવે છે? કેમ કે ના એટલે રૂપી નથી એ હું કહું છું. કેમ કે અદ્રશ્ય હવા અદ્રશ્ય છે ને, આંખથી દેખાતી નથી, ઇન્દ્રિયોથી પકડાય છે, ભલે સેન્સેશન થી ફીલ થાય છે, પણ કર્મ પરમાણુ તો ઇન્દ્રિયોથી પણ પકડાતા નથી. તો રૂપી છે કે અરૂપી છે? રૂપી છે, રૂપી છે. પણ આપણી એ જે ડેફિનેશન છે ને કે ઇન્દ્રિયથી પકડાય એ રૂપી એ ખોટી છે. ખ્યાલ આવે છે? જે જે દ્રવ્યમાં સ્પર્શ રસ ગંધ વર્ણ હોય એ બધા રૂપી દ્રવ્ય છે. બરાબર? ઓકે. તો બાકીના પાંચ દ્રવ્ય કેવા છે? અરૂપી છે. તો અરૂપી એ સામાન્ય ગુણ છે કે વિશેષ ગુણ છે? વિશેષ ગુણ છે. કેમ? કેમ કે બધા દ્રવ્યમાં નથી, પાંચમાં છે. હવે હું તમને કહું કે એક એવું દ્રવ્ય તમે, એટલે મેં એવું દ્રવ્ય છુપાડેલું છે લાઇબ્રેરીમાં કે જે અરૂપી છે, જાઓ તમે ગોતી આવો. તો તમે આઈડેન્ટિફાય કરી શકશો કયું છે? નહીં કરી શકી. કેમ? કેમ કે પાંચ દ્રવ્યમાં એ કેરેક્ટરિસ્ટિક છે. તો એ પાંચમાંથી કેવી રીતે આઈડેન્ટિફાય કરવું કે કઈ વસ્તુ? ખ્યાલ આવે છે? તો લક્ષણ એ એવા સ્પેશિયલ ગુણો છે કે જે સ્પેસિફાય કરવાથી તમે એક જ દ્રવ્યને પકડી શકો, બીજા કોઈ દ્રવ્યને નહીં. ખ્યાલ આવે છે? જો એની પરિભાષા લક્ષણ કોને કહે છે? લખવું હોય તો લખી નાખો, રેફરન્સ લખો, તત્વાર્થ સૂત્ર અધ્યાય 2 સૂત્ર નંબર 8. તત્વાર્થ સૂત્ર પરમાગમ અધિકાર 2 સૂત્ર નંબર 8. ક્વેશ્ચન, લક્ષણ કોને કહે છે? આન્સર, ઘણા મળેલા પદાર્થ માંથી. હિન્દી છે કોઈ? બહોત સારે મિલે હુએ પદાર્થ મે સે. આગળ આગળ થોડા શિફ્ટ પાછળ. જો ઘણા મળેલા પદાર્થ માંથી કોઈ એક પદાર્થ ને જુદો કરવા વાળા ઘણા મળેલા પદાર્થ માંથી કોઈ એક પદાર્થ ને જુદો કરવા વાળા સાધન ને લક્ષણ કહે છે. સાધન ને લક્ષણ કહે છે. બહોત સારે મિલે હુએ પદાર્થ મે સે, કોઈ એક પદાર્થ કો જુદા કરને વાલે સાધન કો લક્ષણ કહેતે હૈ. સાધન એટલે અહીંયા ગુણ, એવો એક ગુણ કે જે ઘણા મળેલા પદાર્થ માંથી એક પદાર્થ ને જુદો કરવામાં હેલ્પ કરે. ખ્યાલ આવે છે? બધાને આટલું ખ્યાલ આવી ગયો શું ચાલે છે? ઓકે. તો કોઈ પણ લક્ષણ હોય ને, ઇટ હેઝ ટુ પાસ થ્રુ 3 એસિડ ટેસ્ટ. કઈ છે 3 એસિડ ટેસ્ટ? અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અને અસંભવ. આ 3 દોષો છે. જો કોઈ પણ એક ગુણ એમાં આ દોષ હોય તો એને લક્ષણ ન કહેવાય. ખ્યાલ આવે છે? બહુ સિમ્પલ છે, શબ્દ ખાલી ડિફિકલ્ટ છે, બાકી બહુ સિમ્પલ છે. અતિવ્યાપ્તિ એટલે શું? કે કોઈ એક થી વધારે દ્રવ્યમાં એક ગુણ હોવો. અતિ વ્યાપ્તિ એટલે ફેલાવવું, એક થી વધારે ગુણ દ્રવ્યમાં ફેલાવવું તો અતિવ્યાપ્તિ દોષ આવે. ખ્યાલ આવે છે? જો વાત શું ચાલે છે, જે નવા એવા કે આપણે વિશેષ ગુણોનું ચેપ્ટર ભણીએ છીએ, તો પહેલા તો એ વિશેષ ગુણોમાં એવા ગુણો છે જેને લક્ષણ કહેવાય છે. લક્ષણ એટલે કે ઘણા મળેલા પદાર્થમાંથી આ ગુણને કારણે તમે એને આઈડેન્ટિફાઈ કરી શકો. પણ એ લક્ષણ હોવા માટે એ ગુણમાં આ ત્રણ દોષો ન હોવા જોઈએ. પહેલો દોષ અતિવ્યાપ્તિ દોષ, કે ઘણા મળેલા એ ગુણ એક દ્રવ્યથી વધારે દ્રવ્યમાં હોવો. જે રીતે આપણે જોયું ક્રિયાવધી શક્તિ, તો જીવમાં પણ છે પણ ઉદ્ગલમાં પણ છે. તો અતિવ્યાપ્તિ દોષ આવે. ક્રિયાવધી શક્તિને જીવનું લક્ષણ કહેતા એમાં અતિવ્યાપ્તિ દોષ આવે. ખ્યાલ આવે છે? ઓકે. અવ્યાપ્તિ, અવ્યાપ્તિ એટલે શું? કે કોઈક જીવમાં તો જોવામાં આવે છે પણ બધા જીવમાં જોવામાં નથી આવતા એવા ગુણ. ગુણ એટલે અહીંયા પર્યાય પણ સમજી લેવો. જેવી રીતના કે કેવલ જ્ઞાન, તો કેવલ જ્ઞાન તો ખાલી અહિંસિત ભગવાનમાં જ છે, સંસારી જીવમાં તો નથી. તો એમ કહેવાય કે જે કેવલ જ્ઞાની છે એ જીવ, એમ આપણે જો કહીએ એમાં અવ્યાપ્તિ દોષ આવે છે. ખ્યાલ આવે છે? જ્ઞાન એ જીવનું લક્ષણ છે. એ કહેતા બધા જીવ કવર થઈ ગયા, અને જીવથી સિવાય બીજું કોઈ દ્રવ્ય કવર થયું નહીં. એટલે જ્ઞાન એ જીવનું લક્ષણ. સાથે એ પણ કમ્પેર કરતા છે, જ્ઞાન ગુણ એ જીવનું લક્ષણ. એકચ્યુઅલી ઉપયોગ એ જીવનું લક્ષણ છે, ઉપયોગ પછી જોઈએ. ખ્યાલ આવે છે? જો જ્ઞાનમાં અતિવ્યાપ્તિ દોષ નથી, કેમ કે જીવ સિવાય બીજા કોઈ દ્રવ્યમાં નથી. જ્ઞાનમાં અવ્યાપ્તિ દોષ પણ નથી, કેમ કે દરેકે દરેક જીવમાં જ્ઞાન જોવામાં આવે છે. અસંભવ, અસંભવ એટલે ઈ દ્રવ્યમાં ઈ ગુણ હોવો જ નહીં. જેવી રીતના કે સ્પર્શ ગંધ વર્ણ એ જીવનું લક્ષણ છે, એમ કહેતા શું દોષ આવે છે? હવે અસંભવ છે, એ ગુણો તો આમાં જોવામાં આવતા જ નથી. તો જે ગુણમાં આ ત્રણ દોષો ન હોય, એ ગુણ એ દ્રવ્યનું, એ વિશેષ ગુણ એ દ્રવ્યનું લક્ષણ બને છે. આટલું ખ્યાલમાં આવ્યો? આટલું બધાને ખ્યાલમાં આવ્યું? કોઈને કઈ ક્વેશ્ચન? અસંભવ એટલે ઈ ગુણ ઈ દ્રવ્યમાં હોવો જ નહીં. જેવી રીતના જ્ઞાન એ પૂજલનું લક્ષણ છે, તો પૂજલમાં જ્ઞાન ગુણ હોય છે? હોતો જ નથી. એટલે એ ગુણમાં અસંભવ દોષ છે. આટલું ક્લિયર થયું બધાને? ઓકે. તો કોઈ પણ ગુણને એ દ્રવ્યનું લક્ષણ હોવા માટે આ ત્રણ દોષો ન હોવા જોઈએ. ઓકે, આટલું તો આપણે જોયું. હવે આગળ વધીએ. તો જો હવે આપણે આ છ દ્રવ્ય છે, એ છે છ દ્રવ્યના વિશેષ ગુણોને સ્વાધ્યાય કરીએ. તો એ વિશેષ ગુણોમાં પહેલા તો એના લક્ષણ કયા છે એ જોઈએ, અને અન્ય વિશેષ ગુણો કયા છે એ જોઈએ. ખ્યાલ આવે છે? ઓકે. જીવ ને પછી જોઈએ ઉદ્ગલ. ઉદ્ગલ દ્રવ્યનું લક્ષણ કયા કયા ગુણ? તો સ્પર્શ ગંધ વર્ણ. કેમ? કેમ કે સ્પર્શ ગંધ વર્ણ પહેલા તો અતિવ્યાપ્તિ દોષ છે, એમાં અતિવ્યાપ્તિ દોષ છે નથી. કેમ કે કોઈ બીજા દ્રવ્યમાં સ્પર્શ ગંધ વર્ણ જોવામાં આવતું નથી નથી ને? કોઈ બીજા દ્રવ્યમાં આ દોષો આ ગુણો છે નહીં નથી. ઓકે. પછી અવ્યાપ્તિ, કોઈ પણ પૂતગલ એવું છે જેનામાં સ્પર્શ ગંધ વર્ણ ન હોય? નથી. ખ્યાલ આવે છે? અને અસંભવ તો છે જ નહીં, કેમ કે આ ગુણો પૂતગલમાં છે. તો પૂતગલના લક્ષણ એ સ્પર્શ ગંધ વર્ણ આદિ ગુણો છે. પૂતગલમાં બીજા કયા વિશેષ ગુણો છે? અહીંયા લખ્યા નથી. વેરી ગુડ. ક્રિયાવતી શક્તિ લખ્યું નથી, પણ આ અહીંયા પણ અપ્લાય થાય. પછી હજી કોઈ? હજી બોર્ડ પર જ લખેલું છે. બોલો બીજું કોઈ જે પૂજન નો પણ વિશેષ ગુણ છે? વૈભાવિક શક્તિ. વેરી ગુડ, વેરી ગુડ. વૈભાવિક શક્તિ એટલે શું? કે વિભાવ રૂપે પરિણામ. જેવી રીતના પૂજન, ઉજ્જવલ દ્રવ્ય છે ને, એનો નેચરલ સ્વભાવ શું છે? કે એક પરમાણુ તરીકે ઇન્ડિવિજ્યુઅલી રહેવું, એનો નેચરલ સ્વભાવ છે. પણ સ્કંદ રૂપે પરિણામી ના બધું બનાવે છે ને, એનો વિભાવ છે. એ એકચ્યુઅલી એનો વિભાવ છે. વિભાવ છે એટલે એનામાં વૈભાવિક છે. હજી કોઈ વિશેષ ગુણ? બોલો, હજી કોઈ? જો આ વીર્ય ગુણ છે ને, આ વીર્ય ગુણ પણ ઉદ્ગલ માં છે. આ વીર્ય ગુણ એટલે શું? પુરુષાર્થ. પુરુષાર્થ એની પર્યાય છે. વીર્ય એ ગુણ નું નામ છે. કોઈ પણ ગુણ નું એની પર્યાય માં કાર્ય થવાનું સામર્થ્ય પ્રગટ થવું એને વીર્ય ગુણ કહેવાય. આ બધું આપણે ડિટેલમાં જોશું આગળ. પણ દરેક દ્રવ્યમાં એના પોતપોતાના ગુણો એની પર્યાયમાં પ્રગટ થાય છે કે નહીં? થાય છે કે નહીં? તો એ દરેક દ્રવ્યમાં વીર્ય ગુણ છે. એકચુઅલી સામાન્ય ગુણ છે. એ સામાન્ય ખ્યાલ આવે છે. કોઈ પણ આ ગુણોને કેવી રીતના સમજવું આપણે એંગલ સમજાય છે. પહેલા તો એને આવી રીતના ઇવેલ્યુએટ કરવું. સૌથી પહેલા તો એમ ઇવેલ્યુએટ કરવું કે બધા દ્રવ્યમાં છે કે કોઈ એક જ દ્રવ્યમાં છે અથવા વધારેમાં છે. તો સામાન્ય છે કે વિશેષ છે પહેલા તો એ રીતે ઇવેલ્યુએટ કરવું. પછી એને એ રીતના ઇવેલ્યુએટ કરવું કે ભાઈ આ ત્રણમાં પડે છે. જો હા તો લક્ષણ નથી, સામાન્ય વિશેષ છે. અને જો આમાં દોષ નથી આવતો તો એ દ્રવ્યનું લક્ષણ છે. ખ્યાલ આવે છે? જેવી રીતના કે સમજો આપણે એમ જોઈએ કે આપણે 47 શક્તિમાં જોઈએ છે ને, ભાવ શક્તિ કે પોતાના સ્વચતુષ્કય રૂપે રહેવું. સ્વચતુષ્કય એટલે ખ્યાલ છે કે પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અનુસાર રહેવું, એ સ્વચતુષ્કય છે. ખ્યાલ આવે છે? તો પોતાના સ્વચતુષ્કય અનુસાર રહેવું એને ભાવ શક્તિ કહેવાય. તો એ ભાવ શક્તિ પહેલા તો સામાન્ય ગુણ છે કે વિશેષ ગુણ છે? સામાન્ય ગુણ છે. સામાન્ય છે. કેમ સામાન્ય છે? કેમ બધા જ દ્રવ્ય પોતાના સ્વચતુષ્કયમાં રહે છે કે નહીં? એવી રીતના જ અભાવ શક્તિ કે પર દ્રવ્યના સ્વચતુષ્કય પર ચતુષ્કય અનુસાર ન થવું એ સામાન્ય છે કે વિશેષ? એ પણ સામાન્ય છે. કેમ કે આપણે જોયું ને હમણાં અગુરુ લઘુત્વ ગુણ, એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે કન્વર્ટ થઈ જતો નથી. ખ્યાલ આવે છે? યાદ છે કે ભૂલી ગયા? યાદ છે ને? હા, તો એ અભાવ શક્તિ પણ સામાન્ય ગુણ છે. ખ્યાલ આવે છે? તો એવી રીતના આપણે આ સામાન્ય વિશેષમાં આમ વિચાર કરીને આવી રીતના બાયફર્કેશન કરવું. કેમ કે જો આ છ તો આપણને બુકમાં લખેલા છે એ તો યાદ રહી જાય. અસ્તિત્વ વસ્તુત્વ આદિ આ જ્ઞાન આદિ એ પણ આપણને વિશેષ ગુણો જે ખ્યાલમાં આવી જાય. પણ જેમ જેમ શાસ્ત્ર સ્વાધ્યાય કરશું બીજા ઘણા નામ આવે છે તો એ નામનો પછી નિર્ણય કેવી રીતના કરશો? તમને શું પ્રોસેસ ફોલો કરવો છે એ નહીં સમજાય તો એ નિર્ણય કેવી રીતના કરશો કે આ શું કહી જાય? આ સામાન્ય કીધું કે વિશેષ કીધું કે કેવી રીતના કીધું? ખ્યાલ આવે છે? એને આવી રીતના વિચાર કરીને પેલા કોઈ પણ ગુણ આવે તો પેલા તેમાં ડિવાઈડ કરો કે સામાન્ય છે કે વિશેષ. પછી જો વિશેષ છે તો એ લક્ષણ છે કે સામાન્ય એટલે અન્ય વિશેષ ગુણ છે? ખ્યાલ આવે છે? એ વિચાર કરીને એમાં ડિવાઈડ કરો. જો હવે આગળ વધીએ છે, હવે આપણે આ ક્વેશ્ચન નંબર 147 પર છે. અહીંયાથી લઈને આપણો ચેપ્ટર પતે છે. ક્વેશ્ચન નંબર 190 સમથિંગ છે, 210 સુધી. 147 થી 210 એની અંદર આપણે શું શું ભણવાના છે એની આખી આઉટલાઈન અહીંયા લખી નાખી છે. હવેથી લઈને આ ચેપ્ટરના એન્ડ સુધી આપણે વોટ ઓલ વિલ બી કવર. તો બાકીના અન્ય દ્રવ્ય જે છે એના તો મેઇન જે એક લક્ષણ ગુણો છે એ જ આપણે એ પણ એક એક લાઈનમાં જ જોઈ લઈશું. જે રીતના પૂજ્યમાં સ્પર્શ ગંધ વર્ણ, ધર્મ દ્રવ્યમાં ગતિ હેતુત્વ, અધર્મ દ્રવ્યમાં સ્થિતિ હેતુત્વ, આકાશ દ્રવ્ય અવગાહન હેતુત્વ અને કાળ દ્રવ્ય પરિણામ હેતુત્વ. તો આ દરેકે દરેક દ્રવ્યના લક્ષણો છે. ખ્યાલ આવે છે? હવે જીવ દ્રવ્યમાં આપણે અનેક ગુણો જોવાના છે. કેમ કે આ જ દ્રવ્ય એવું છે જે સૌથી કન્ફ્યુઝિંગ આપણા માટે છે. કેમ કે આપણને આના વિશે બહુ જ્ઞાન નથી. ખ્યાલ આવે? પોતે જીવ હોવા છતાં પોતાને જ નથી જાણતો એ સંસારી જીવની કેવી વિટંબણા છે ને? તો આપણે આના પર જ વધારે ડિટેલમાં જોવાના છે. તો આપણે આમાં જીવ દ્રવ્યમાં પણ કયા કયા ગુણનો સ્વાધ્યાય કરશું એ પહેલા એક ગ્લિમ્પ્સ તો જોઈ લઈએ. તો સૌથી પહેલા દર્શન, દર્શન જ્ઞાન, આ દર્શન અને જ્ઞાન ને મળીને શું કહેવાય છે? ચેતના, ચેતના અથવા ઉપયોગ, ખ્યાલ આવે છે? એટલે એનું આપણે થોડું વિશેષ આજે જોશું. એમાં આજે મેઇનલી આપણે દર્શન પર જ ફોકસ કરવાનું. પછી દર્શન જ્ઞાન, પછી શ્રદ્ધા, ચારિત્ર. આ બધા સાંભળ્યા છે શબ્દો? શ્રદ્ધા કયા કોન્ટેક્સ્ટમાં સાંભળ્યું છે? સમ્યક દર્શન. આપણે એમ કહીએ ને કે ભાઈ સમ્યક દર્શન પ્રાપ્ત કરવું એ આ ભવનું એકમાત્ર કર્તવ્ય છે. એકમાત્ર, બીજું કઈ ભાઈ પૂજન કરવા મારે આવવું કે નહીં? મંદિરમાં દર્શન કરવા આવવું કે નહીં? જો એ સમ્યક દર્શન પ્રાપ્ત કરવામાં તમને મદદ કરતું હોય તો કરવું. ખ્યાલ આવે છે કે નહીં? કયા એંગલથી આપણે વિચારવું કે ભાઈ મારી પ્રાયોરિટી શું છે? પહેલા એ રીતે વિચાર કરો. ઓકે, આગળ. પછી સુખ, ક્રિયાવતી શક્તિ, વૈભાવિક શક્તિ, વીર્ય, અભ્યસો, અભ્યસો, જીવતો, આ બધું આપણે આ હમણાં હવે સેકન્ડ ચેપ્ટરમાં ભણીશું. ઓકે, કેટલા લોકોને આ બધું પહેલેથી ખબર છે? બહુ સરસ, ચાલો. એક જણને તો ખબર છે. ઓકે, ચલો આ ત્રણ નીચેના જવા દે, ભવ્યત્વ, અભવ્યત્વ અને જીવત્વ. હવે બાકીનું કેટલા લોકોને ઓલરેડી ખબર છે? ચલો સરસ, બીજા બે ત્રણ આજ. હા, વાંધો નહીં, વાંધો નહીં. ઓકે, હવે આ નીચેને હજી ત્રણ જવા દો, ક્રિયાવતી શક્તિ, વૈભાવિક શક્તિ ને વીર્ય. હવે આટલા તો બધાને ખબર હોવા જ જોઈએ. દર્શન, જ્ઞાન, ચારિત્ર, સુખ અને શ્રદ્ધા, આ પાંચ જીવના બેઝિક ગુણ, એટલે નામ તો સાંભળેલા હોવા જ જોઈએ, બરાબર છે? ઓકે, તો હવે એમાં આપણે આગળ વધીએ છીએ. સૌથી પહેલા આપણે જીવ, આપણે જો ક્વેશ્ચન નંબર 147, આ બધાના નામ જે આપણે વાંચી ગયા એ જ આમાં ફરીથી લખેલા છે, આપણે વાંચી જઈએ. પ્રત્યેક દ્રવ્યમાં કયા કયા વિશેષ ગુણો છે? તો જીવ દ્રવ્યમાં ચૈતન્ય એટલે દર્શન અને જ્ઞાન, શ્રદ્ધા એટલે સમ્યક્ત્વ, ચારિત્ર, સુખ, વીર્ય, ક્રિયાવતી શક્તિ, વૈભાવી શક્તિ વગેરે. ઉદ્ગલમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, ક્રિયાવતી શક્તિ, વૈભાવી શક્તિ વગેરે. ધર્માસ્તિકાયમાં ગતિ હેતુત્વ. કેમ એમાં ક્રિયાવતી શક્તિ નું કીધું અને વૈભાવી શક્તિ પણ નું કીધું? ધર્મમાં કેમ ક્રિયાવતી શક્તિ નું કીધું? પેલા બી જોઈએ ધર્મમાં, ધર્મ દ્રવ્યમાં. વેરી ગુડ, એક જ છે, દેટ ઇઝ નોટ ધી આન્સર. ધર્મ દ્રવ્ય એની જગ્યાએ સ્થિર છે, ક્યારે ગમન કરતો નથી, એક જગ્યાએથી બીજી જગ્યાએ. હા, બીજાને ગમન કરવામાં નિમિત્ત છે પણ પોતે ગમન નથી કરતો, એટલે એને ક્રિયાવતી શક્તિ નામનો ગુણ છે જ નહીં. વૈભાવિક શક્તિ કેમ નથી? હા, બહુ સરસ. જેવી રીતના જીવ સંસારમાં છે ને, તો એની વિભાવ અવસ્થા છે. ઉદ્ગલ દ્રવ્ય, દ્રવ્ય હોવા છતાં સ્કંદ રૂપે પરિણામે છે, એની વિભાવ અવસ્થા છે. પણ ધર્મ દ્રવ્ય, અધર્મ, આકાશ અને કાળ, આ ચાર દ્રવ્યમાં કોઈ વિભાવ છે જ નહીં, એ હંમેશા એના સ્વભાવ રૂપે જ રહે છે. ખ્યાલ આવે છે? ઓકે, આગળ. જો ધર્મ દ્રવ્યમાં આપણે જોયું ગતિ હેતુત્વ, અધર્મ દ્રવ્યમાં સ્થિતિ હેતુત્વ, આકાશમાં અવગાહન હેતુત્વ અને કાળ દ્રવ્યમાં પરિણમન હેતુત્વ. જો આ બધા દ્રવ્યના વિશેષ ગુણો ઉપર હવેના પાર્ટમાં બહુ ડિટેલ ચર્ચા નથી, આપણે એક એક લાઈનમાં એને સમજી લઈએ અને પછી આગળ વધીએ. ઊંડે રીતે કાળ દ્રવ્યમાં પરિણમન હેતુત્વ, પરિણમન હેતુત્વનો શું મતલબ છે? પરિણમન હેતુત્વનો શું મતલબ છે? જો દરેકે દરેક દ્રવ્ય, હા, દરેકે દરેક દ્રવ્ય પોતપોતાની યોગ્યતાએ દ્રવ્યત્વ ગુણને કારણે, યાદ છે દ્રવ્યત્વ ગુણ કોને કહેવાય? જે શક્તિને કારણે દ્રવ્યની અવસ્થા નિરંતર બદલતી રહે છે. તો દરેકે દરેક દ્રવ્ય પોતાની યોગ્યતાથી દ્રવ્યત્વ ગુણને કારણે નિરંતર પરિણમે છે. હા, પણ એ પરિણમન વખતે એક કાળ દ્રવ્ય નામનું એક એવું દ્રવ્ય છે કે કાળ દ્રવ્યનું જે પરિણમન, એનું પોતાનું જે પરિણમન થાય છે ને, એ કેટલું ફાસ્ટ થાય છે? તો એ જેટલું પણ પાસ્ટ થાય છે એનાથી એક સમય ડિફાઇન થાય છે કે ભાઈ કાળ દ્રવ્યને પરિણમવામાં એક સમય લાગે છે, અને એક સમય થી બાકીના દ્રવ્યના પરિણમનની સ્પીડ મેજર થાય છે. ખ્યાલ આવે છે? એટલે જીવ દ્રવ્યને પરિણમવામાં કેટલો ટાઈમ લાગે છે? એક સમય. એટલે કે ભાઈ જેટલો કાળ દ્રવ્યને લાગે છે એટલો જ જીવ દ્રવ્યને લાગે છે. આવી રીતના મેજરમેન્ટ થતું હોવાને કારણે દરેકે દરેક દ્રવ્યના પરિણમનમાં કાળ દ્રવ્યનું નિમિત્ત છે એમ કહેવાય છે. એ કહેવાનો ઉપચાર છે. સમજાય છે બધાને? બધાને સમજાય છે? તો એમાં બે વસ્તુ આપણે પહેલા જોઈ ગયા છે. એક છે નિશ્ચયકાળ. નિશ્ચયકાળ કોને કહેવાય? નિશ્ચયકાળ સમય નથી, નિશ્ચયકાળ જે ઓલા કાળાનું જે દ્રવ્ય છે, જે ફિઝિકલ પદાર્થ છે, જેવી રીતના ફિઝિકલ પદાર્થ છે ને પેન, એવી રીતના પરમાણુઓ છે કાળના. પરમાણુ ન કહેવાય કેમ કે પૂજલ ને પરમાણુ કહેવાય, પણ સમજાવવું કેવી રીતના? એના જે પણ નાનામાં નાના અણુ છે એને કાળાણુ કહેવાય છે. એ ફિઝિકલ વસ્તુ છે, રિયાલિટીમાં એક્ઝિસ્ટ કરે છે. સમય જે છે, સમય મિનિટ કલાક, એ કોઈ રિયલ વસ્તુ છે? એ રિયલ વસ્તુ નથી, એ તો એબસ્ટ્રેક્ટ કાઉન્ટિંગ મેજરમેન્ટ છે ને. તો એ વ્યવહાર કાળ છે. ખ્યાલ આવે? એ વ્યવહાર કાળ છે ને. ઓલા કાળાનું છે નિશ્ચય કાળ છે. અને કાળ દ્રવ્યનું કાર્ય શું છે? એ પોતે પરિણમે છે અને બીજાને પરિણમનમાં નિમિત્ત થાય છે, માટે એને પરિણમન હેતુત્વ કહેવામાં આવે છે. આકાશ દ્રવ્ય અવગાહન હેતુત્વ. આ આકાશ કેવું છે કે દસે દિશામાં અનંત 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 અગાધ બસ જે ખાલી જગ્યા છે એને આકાશ કહેવાય છે. એનું કાર્ય શું છે? કે બાકીના જે પાંચ દ્રવ્ય છે એ પાંચ દ્રવ્યને જે લોકાકાશ જેટલી જગ્યા છે એની અંદર અવગાહના આપે છે. અવગાહના આપે છે એટલે કે એ બાકીના દ્રવ્ય એ જગ્યામાં રહેલા છે. તો એ જગ્યામાં રહેલા છે તો શું એના આધારે, આકાશના આધારે રહેલા છે? જેવી રીતના હું આ ધરતી પર ઉભો છું ને, વ્યવહારથી એક્ઝામ્પલ, ત્યાં પૃથ્વી પર હું ઉભો છું કે નહીં, તો જેવી એવી જ રીતે બાકીના પાંચ દ્રવ્ય આકાશની ઉપર ઉભેલા છે. તો કેવી રીતના છે? કેવી રીતના છે કે જ્યાં આકાશ છે ત્યાં જ ઈ દ્રવ્ય એક જ ક્ષેત્રમાં રહેલા હોવાને કારણે એમ કહેવામાં આવે છે કે ઈ દ્રવ્યને આકાશ અવગાહના આપે છે. ઈ પણ ખરી રીતે કહેવાનો ઉપચાર છે. બાકી ખરેખર તો દરેકે દરેક દ્રવ્ય પોતાના સ્વક્ષેત્રમાં રહેલા છે. સ્વક્ષેત્રમાં એટલે કે પોતાના જેટલો પણ એરિયા છે ને એ એટલા એરિયામાં જ દરેકે દરેક દ્રવ્ય રહેલું છે. પણ આકાશ બધી જ જગ્યાએ સર્વત્ર ફેલાયેલું છે ને, માટે એમ ઉપચાર કરવામાં આવે છે કે આ દ્રવ્ય આકાશમાં એ ક્ષેત્રમાં રહેલું. ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે? અને એ આકાશ જ એક એવું દ્રવ્ય છે જે બાકીના પાંચેય દ્રવ્યને એ પોતાના એરિયામાં અકોમોડેટ કરે છે, માટે એનો વિશેષ ગુણ તરીકે કહેવામાં આવે છે અને એને અવગાહન હેતુત્વ કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે બધાને? ઓકે, આગળ ધર્મ દ્રવ્ય અને અધર્મ દ્રવ્ય, એનો આનો ગુણ શું છે? ધર્મ દ્રવ્યનો ગતિ હેતુત્વ અને અધર્મ દ્રવ્યનો નીતિ હેતુત્વ. પરિભાષાઓ યાદ છે પહેલા અધિકારમાંથી? ધર્મ દ્રવ્ય કોને કહેવાય? જે સ્વયં ગતિ કરતા જીવ અને પુદ્ગલ દ્રવ્યને ગતિ કરવામાં નિમિત્ત કારણ થાય તેને ધર્મ દ્રવ્ય કહે છે. અને અધર્મ દ્રવ્ય જે સ્વયં ગતિ પૂર્વક સ્થિતિ કરતા ધર્મ ને જીવ અને પુદ્ગલ દ્રવ્યને સ્થિતિ કરવામાં નિમિત્ત થાય તેને અધર્મ દ્રવ્ય કહે છે. તો આ બે દ્રવ્યનું કાર્ય શું છે? હા, ઉપચાર થી એમ કેવાય કે ભાઈ ગતિ કરવામાં નિમિત્ત અને સ્થિતિ કરવામાં. તો બોલો આ બે ધર્મ અને અધર્મ દ્રવ્ય આકાશ દ્રવ્યને ક્યારે ક્યારે નિમિત્ત થાય છે? ક્યારે? કેમ? વેરી ગુડ. કેમ કે આકાશ તો ક્યારે ગતિ કરતું જ નથી, તો નથી ગતિ કરતું કે નથી સ્થિતિ કરતું, માટે ધર્મ અને અધર્મ આકાશ ને નિમિત્ત છે જ. ખ્યાલ આવે છે? તો આ બે દ્રવ્ય શું કરે છે, કોને કોને નિમિત્ત થાય છે? જીવ અને પૂતગલ. તો જયારે જયારે જીવ અને પૂતગલ સ્વયં ગતિ કરે ત્યારે એને ગતિ કરવામાં એ પાછળ ધર્મ દ્રવ્ય એવું નિમિત્ત એવું મીડિયમ પ્રોવાઈડ કરે છે કે આ બે ગતિ કરી શકે, બરાબર. અને જયારે એ સ્વયં અટકે ત્યારે અધર્મ દ્રવ્ય એવું મીડિયમ પ્રોવાઈડ કરે છે કે એ લોકો અટકી શકે. આગળ વધીએ. પૂતગલ દ્રવ્ય ના વિશેષ ગુણો આ તો આપણને સર્વ વિદિત છે, આપણને ખબર જ છે. કેમકે આનાથી આપણે ઘણા પરિચિત છીએ. અને પૂતગલ દ્રવ્યના વિશેષ ગુણોમાં આપણે આમાં પણ આગળ થોડું જોશું. એકવાર આ થિયરીનો પાઠ પતી જશે ને, આ બધા વિશેષ ગુણોનો, જીવના વિશેષ ગુણો, પછી આ જીવના ગુણો અને પૂતગલના ગુણોનું કોરિલેશન ઘણું છે, તો ત્યાં આપણે પ્રેક્ટિકલી એને અપ્લાય કરીને જોશું કે ભાઈ આમાં જીવનું કયું પૂતગલનું કયું. ખ્યાલ આવે છે? તો હવે આગળ વધીએ છે આપણે. હવે જીવ દ્રવ્યના વિશેષ ગુણોમાં આવીએ છીએ. આપણે જીવ દ્રવ્યના વિશેષ ગુણોમાં આવીએ છીએ. જો સૌથી પહેલા આ જે બે ગુણો છે એને ઉપયોગ કહેવાય. હવે થોડું ટેકનિકલ છે, થોડું થિયરી છે, સમજવાની કોશિશ કરશો તો તમને બહુ ઇઝીલી સમજાઈ જશે અને પ્રેક્ટિકલી કનેક્ટ કરવાની ટ્રાય કરશો, બરાબર. હવે આપણે થોડુંક અહીંયાથી જોઈએ છે પાછું તત્વાદ પૂછો. જો તત્વાદ સૂત્રજી પરમાગમ બીજો અધ્યાય આઠમો સૂત્ર, સૂત્ર શું છે? ઉપયોગો લક્ષણ. બેન બંધ કરી દો, બહુ અવાજ આવે છે. સમી ભાઈ થોડી આઈટી જરાક એટલે તો સૂત્ર શું છે? ઉપયોગો લક્ષણ. કે જીવનું લક્ષણ શું છે? ઉપયોગ એ જીવનું લક્ષણ છે. ફરીથી, જીવનું લક્ષણ શું છે? ઉપયોગ એ જીવનું લક્ષણ છે. કેમ એમ કીધું જ્ઞાનનું જીવનું લક્ષણ છે? આપણે તો કોમનલી એ જ વાત કરીએ છીએ ને, નાને નાના હતા જયારે બાળ પોથીમાં હતા ને તો ત્યારે શું વાંચતા હતા? હું કોણ છું? હું જીવ છું. મારામાં શું છે? જ્ઞાન છે. અને હું જ્ઞાનથી જાણું છું કે ભાઈ હું જીવ છું, મારામાં ઉપયોગ છે અને ઉપયોગથી જાણું છું. એવું તો ક્યારે બોલ્યા નહીં આપણે. તો હવે કેમ એને ઉપયોગો લક્ષણ કહે છે? પેલા ઉપયોગ એટલે સમજાય છે કોને? ઉપયોગ કોને કહેવાય? આપણે 40 મિનિટ તો કેવી રીતે સમજાય? ઓકે, ના કોન્સન્ટ્રેશન ને ઇન્વોલ્વમેન્ટ નહીં, આપણે એને જોઈએ છે. એક મિનિટ. જો જે દર્શન અને જ્ઞાન એ બે નું કોમ્બિનેશન છે ને એને ઉપયોગ કહેવાય છે, અથવા આને ચેતના પણ કહેવાય છે. આપણે ચેતના સાંભળ્યો છે ને. જો હવે ગુણોમાં નહીં જતા, હવે હું એક પહેલા એક ચિંતાની સમજાવું છું તમને, પછી એમાં આપણે આગળ વધશું. જોઈએ, જો સૌથી પહેલા જીવ છે ને, જીવમાં આપણે જ્ઞાન ગુણની વાત કરીએ છીએ. જ્ઞાન અને દર્શન, હવે આપણી પાસે જે જ્ઞાન છે કે આપણે બધા પાસે જ્ઞાન છે ને થોડું થોડું, તો એ જ્ઞાનમાં બે પાર્ટ છે. એ જ્ઞાનમાં બે પાર્ટ છે. એક ઈ જ્ઞાન છે કે જે આપણું ટોટલ પોટેન્શિયલ જ્ઞાન, પેલા સાદા શબ્દોમાં સમજી લો, પછી ધાર્મિક શબ્દોમાં સમજી. જેવી રીતના કે ફોર એક્ઝામ્પલ, તમને ક્રિકેટ રમતા આવડે છે? બધાને જ આવડતું હોય ને લગભગ, તો આપણને ક્રિકેટ રમતા આવડે છે તો એ જ્ઞાન અત્યારે યુઝ થાય છે? નથી. કેમ નથી થતું? કેમ કે હમણાં ક્રિકેટ રમતા નથી. જયારે રમતા હોઈએ એ જ્ઞાન યુઝ થતું હોય, બરાબર. ઓકે, હવે ભાઈ તમે શું ભણો છો?
ફિલ્મ મેકિંગ.
ફિલ્મ મેકિંગ, વેરી ગુડ. સર ફિલ્મ મેકિંગ માં સપોઝ તમે SLR કેમેરા લો અને એની એપર્ચર સ્પીડ ને બધું કેટલું એડજસ્ટ કરવાનું, ક્યારે કેવી રીતના કરવાનું, એ તમને જ્ઞાન છે? છે, વેરી ગુડ. અત્યારના યુઝ કરો છો એ જ્ઞાન ને? અત્યારના યુઝ નથી કરતા. કેમ કે જયારે ફિલ્મ બનાવતા હોય ત્યારે તો યુઝ કરે ને, જયારે એ ટોપિક ચાલતો હોય ત્યારે એ ટોપિક માટે ઈ જ્ઞાન યુઝ થાય. સિમિલરલી આપણે જન્મથી લઈને અત્યાર સુધી આપણા બધાની લાઈફમાં આપણા અનેક જાતના એક્સપિરિયન્સીસ થઈ ગયા છે, અને દરેકે દરેક વસ્તુ આપણે એવરી સેકન્ડ જાણીએ તો જે જ્ઞાન તો આપણું ચાલુ છે ને એવરી સેકન્ડ. તો નાનપણથી લઈને અત્યાર સુધી જે કઈ જાણ્યું, અને આપણી એ બધું તો આપણી મેમરીમાં સ્ટોર નથી, પણ અમુક વસ્તુ તો મેમરીમાં સ્ટોર છે. તો જે પણ જ્ઞાન આપણી પાસે અવેલેબલ છે, મેમરીમાં સ્ટોર્ડ છે, હમણાં ઉપયોગમાં નથી, હમણાં યુઝફુલ, હમણાં યુઝ નથી થઈ રહ્યું, એને કહેવાય લબ્ધિ જ્ઞાન. લબ્ધિ જ્ઞાન ખ્યાલ આવે છે? લબ્ધિ એટલે આપણે ગુજરાતીમાં લબ્ધિ શબ્દનો મતલબ કઈ ઉપલબ્ધિ, કઈ જાણે મને મળી ગયું હોય, જે રીતના કોઈ ખજાનો મળે ને તેને કહેવાય લબ્ધિ, લબ્ધિ પ્રાપ્ત થશે, ખ્યાલ આવે છે? તો એને કહેવાય લબ્ધિ જ્ઞાન. લબ્ધિ જ્ઞાન એટલે કે ઈ જ્ઞાન મારી પાસે મળેલું છે, મારી પાસે અવેલેબલ છે, પણ ઇટ ઇઝ નોટ કરન્ટલી બીંગ યુઝ. કરેક્ટ? ઓકે. હવે એટ પ્રેઝન્ટ આપણે કયું જ્ઞાન યુઝ કરીએ છીએ? આપણે કયું જ્ઞાન યુઝ કરીએ છીએ? જેવી રીતના કે સમજો કે નાનપણથી લઈને અત્યાર સુધી આપણે બધાએ જે પણ ધાર્મિક જ્ઞાન મેળવ્યું છે, હવે કોઈ કે છ જાડાના ક્લાસ આપણે થઈ ગયા, આખા અટેન્ડ કર્યા હશે, કોઈ કે જરાય અટેન્ડ નહીં કર્યા, એટલે કોઈને જરાય ખ્યાલ નથી છ જાડામાં કેટલું ભણ્યા છે, બરાબર છે? અથવા તો કોઈ કે નાનપણથી લઈને અત્યાર સુધી અમુક શાસ્ત્ર ભણ્યા છે, અંકલ જેવી રીતના સમય સારાથી શાસ્ત્ર સ્વાધ્યાય થઈ ગયો છે, બરાબર છે? હવે જયારે અત્યારના આ બધું સાંભળીએ છીએ, તો આ સાંભળતા સાંભળતા કોરિલેટ થાય છે ને કે જાઓ હા ત્યાં આ લખેલું છે, મેં આ ઓલું હું ભણીને આવ્યો હતો, કે અથવા આપણે જો દ્રવ્યત્વ ગુણમાં આ ભણ્યા હતા, ખ્યાલ આવે છે? તો જયારે ઈ મુમેન્ટ પર જે જ્ઞાન આપણે યુઝ કરીએ છીએ અને એને વાગોળીએ છીએ, એમ કહેવાય ને ગુજરાતીમાં મેમરી, મેમરી પણ આ પણ મેમરી મારી છે ને, આ ઇંગ્લિશની આ કમી છે, તમે ઇંગ્લિશના શબ્દોમાં બરાબર સમજાવી નથી, પણ જે જ્ઞાન વર્તમાનમાં આપણું ચાલી રહ્યું છે ને, વ્યાપાર ચાલે છે ને, વ્યાપાર કહેવાય ને જ્ઞાનનો વ્યાપાર, જેવી રીતના ઇફ આઈ એમ ડુઈંગ બિઝનેસ, તો હું મટીરિયલ વેચું છું, પૈસા લઉં છું, કરેક્ટ? એ પૈસાનો વ્યાપાર ચાલે છે, જે પૈસા બેંકમાં પડેલા છે એ પડેલા છે, એ આઈ એમ નોટ યુઝિંગ રાઈટ નાઉ, પણ જે કેશમાં છે એનો વ્યાપાર ચાલુ છે, ખ્યાલ આવે છે? એવી રીતના જે જ્ઞાન બેકએન્ડમાં પડેલું છે એ પડેલું છે, પણ જે જ્ઞાનનો વ્યાપાર ચાલુ છે હમણાં એને કહેવાય ઉપયોગ. ઉપયોગ હવે કોમન ગુજરાતી યુઝમાં ઉપયોગનો મતલબ શું? યુઝ, ઉપયોગ એટલે યુઝ કરવું. હા, એટલે પણ અહીંયા જે એ યુઝ એક્ઝેક્ટ બંધ બેસતું નથી, કેમ કે એ યુઝ ગુજરાતીમાં કે હું વાપરું છું, આ વાપરવાના સેન્સમાં નથી, પણ અહીંયા ઉપયોગનો મતલબ શું છે? કે જ્ઞાન અને દર્શન એનું જે પ્રગટ અત્યારના યુઝ થવું, જે ચાલવું ચાલે છે, એને ઉપયોગ કહેવાય, બરાબર? ઓકે. હવે શાસ્ત્રમાં શું કહ્યું? આપણે શું કહેતા એવા છે કે જ્ઞાન એ જીવનું લક્ષણ છે, બરાબર? વિચ ફ્રોમ વન એંગલ ઇઝ કરેક્ટ, ફ્રોમ વન એંગલ ઇઝ કરેક્ટ, કેમ કે જ્ઞાન થી જીવ દ્રવ્ય પકડાઈ શકે છે. આપણે ત્રણ દોષ જોયા હતા ને, એ દોષો જ્ઞાન ગુણમાં આવતા નથી, અને જીવ દ્રવ્ય જ્ઞાન ગુણથી પકડાઈ શકે છે. કેવી રીતના? કે આ મારું જ્ઞાન ચાલુ છે કે નહીં, એવી રીતના પકડાય છે ને. આ મારું જ્ઞાન ચાલુ છે, જો મને આ જણાય છે, જો આ એસીની ઠંડી હવા આવી, હા, જો આ અવાજ મને સંભળાય છે, આ મને ફીલ થઈ રહ્યું છે કે નહીં, તો આ જ્ઞાનથી પ્રગટ મને જણાય છે કે નહીં દરેક સમય, તો એ જે જણાય છે એનાથી હું જીવ છું એમ આપણે આઈડેન્ટિફાય કરી શકીએ. ખ્યાલ આવે છે? એ જણાય છે એનાથી હું જીવ છું એ આઈડેન્ટિફાઈ કરી શકાય. અચ્છા, ફોર ધેટ મેટર આપણને ગુસ્સો આવે છે કે નહીં ક્યારેક ક્યારેક, અથવા તો આપણને કોઈ લોભ થઈ જાય છે કે જાર કશાયના ભાવ આવી જાય છે કે નહીં, તો એ આવે છે તો જણાય છે કે નહીં, જણાય છે ને. એમાં પણ ખાસ જે ગુસ્સો આવ્યો ને તો તરત આપણને પકડાઈ જાય કે અરે આ મને બહુ હેરાન કરે, ખ્યાલ આવે છે કે નહીં. તો એ જે જ્ઞાન થયું કે નહીં એનાથી જીવ દ્રવ્ય પકડાય છે કે નહીં, પકડાય છે કે નહીં જીવ દ્રવ્ય. જ્યાં જ્યાં જ્ઞાન થાય છે ત્યાં ત્યાં આ હું જીવ છું એમ આપણને પકડાય, ખ્યાલ આવે છે. ઓકે, એટલા માટે એમ કહેવામાં આવે છે જ્ઞાન એ જીવનું લક્ષણ. પણ નાવ ઇફ યુ નોટિસ, આપણે શું કીધું કે ભાઈ જ્યાં જ્યાં જ્ઞાન થાય છે અને મને આ ફીલ થાય છે, પણ આ તો બધું ઉપયોગ જ છે, ખ્યાલ આવે છે. જે મને વર્તમાનમાં જણાઈ રહ્યું છે જે આ મને ફીલ પહોંચો, તમે યુ શુડ મૂવ અ લિટલ બિટ. અનિલ કમો જો ફરી અહીંયા પાછા આવી ગયો. જ્યાં જ્યાં જ્ઞાન થાય છે જે જે વસ્તુ આપણને જણાય છે હા એનાથી હું જીવ છું એ આપણને પકડાય છે, એ આપણે આઈડેન્ટિફાઈ કરીએ. પણ જે જ્ઞાન બેક એન્ડમાં પડેલું છે એ હમણાં તો યુઝ નથી થતું ને, એ હમણાં યુઝ નથી થતું તો એનાથી હું જીવ છું એ પકડાઈ શકાતું નથી, ખ્યાલ આવે છે બધાને. એના માટે તેને ઉપયોગને જ્ઞાનનું લક્ષણ કહેવામાં આવે છે. આટલું બધાને સમજાયું? હા, આ બધાને પ્રેક્ટિકલી ફીલ થાય છે? ઉપયોગ શું હવે ખબર પડે છે? આ ઉપયોગ શું છે બધાને ખબર પડે છે? ઓકે, કે આપણે જીવ છે એટલે આપણને અનેક જાતનું જ્ઞાન છે આ વિશ્વમાં. જે રીતના કોઈને સપોઝ આમાંથી ફ્રેન્ચ લેંગ્વેજ આવડતી હશે તો બીજાને નથી આવડતી, રાઈટ? તો જેને જેને આવડે છે તો એને જ્ઞાન છે કે નહીં, જ્ઞાન છે કે નહીં? પણ અત્યારમાં તો યુઝ નથી થતી ને, હમણાં આપણે ફ્રેન્ચમાં વાત નથી કરતા તો એ અત્યારે લગતી. હવે આમાંથી લગભગ બધાને ગુજરાતી લેંગ્વેજ આવડતી હશે, ચલો સાંભળતા તો આવડે છે, લખતા નહીં આવડતી હોય ઘણાને. પણ જ્યાં ગુજરાતીમાં વાતો ચાલે છે તો એ સાંભળીને આપણે સમજીએ છીએ કે નહીં, તો એ ઉપયોગ છે, ખ્યાલ આવે. જે વર્તમાનમાં જ્ઞાન યુઝ થઈ રહ્યું છે એ ઉપયોગ. આટલું ક્લિયર છે બધાને? હવે તો એનાથી આગળ વધીએ. હવે આ ઉપયોગના બે ભેદ કયા છે? બે ભેદ, વેરી ગુડ. દર્શનનો ઉપયોગ, દર્શનનો ઉપયોગ અને જ્ઞાનનો ઉપયોગ, એ ઉપયોગના બે ભેદ છે. એટલે શું કે વર્તમાન જ્ઞાનમાં જ્યાં હું દર્શન કરું છું તે દર્શન ઉપયોગ છે, અને જ્યાં હું જ્ઞાન કરું છું એ જ્ઞાન ઉપયોગ છે, બરાબર. હવે દર્શન કરું છું અને જ્ઞાન કરું છું એનો શું મતલબ, એમાં શું ફરક, એ આપણે જોવાનું. હવે ત્યાં આવીને આ વિશેષ ગુણમાં દર્શન ગુણ શું છે અને જ્ઞાન ગુણ શું છે, એ બેના કામ શું છે એ આપણે હમણાં સમજવાનું. આટલું બધાને ખ્યાલ આવે છે? ચલો આગળ વધીએ. જો ક્વેશ્ચન નંબર 148 પર આવી ગયો આપણી બુકમાં, થોડા એને રિલેટેડ ક્વેશ્ચન છે એટલે લેતા લેતા આગળ જઈએ કે ચેતન, ચેતના અને ચૈતન્ય આ ત્રણ શબ્દમાં શું ફરક. તો સૌથી પહેલા જીવ દ્રવ્યને ચેતન કહેવાય છે, બરાબર. જીવ દ્રવ્યમાં જે જ્ઞાન દર્શન ગુણ છે ને, એ ગુણ એ જીવની વિશેષતા છે, એટલે એને ચૈતન્ય કહેવાય કે ભાઈ આ પર્સનમાં ચૈતન્ય છે, ખ્યાલ આવે ને. ચેતન એટલે જીવ, જીવનું બીજું નામ એને ચેતન. અને એ જ્ઞાન દર્શનની જે વર્તમાનમાં પર્યાય ચાલુ છે ને આપણે જાણીએ છીએ એને ચેતના કહેવાય. આ તો નવા શબ્દ ઇન્ટ્રોડ્યુસ કર્યા. જો આન્સર, જીવ દ્રવ્યને ચેતન કહે છે. સેકન્ડ પોઈન્ટ, ચૈતન્ય એ ચેતન દ્રવ્યનો ગુણ છે, તેમાં દર્શન અને જ્ઞાન એ બંને ગુણોનો સમાવેશ થઈ જાય. થર્ડ પોઈન્ટ, ચૈતન્ય ગુણના પર્યાયને ચેતના કહેવામાં આવે છે, ખ્યાલ આવે છે. હવે ઘણી વાર શું છે, ચૈતન્ય ગુણને જ ચેતના કહી દેવામાં આવે, અને ઘણી વાર ચૈતન્ય ગુણ ની એટલે જ્ઞાન ગુણ ની પર્યાય ને ચેતના કહેવામાં આવે. ચાલ, એટલે ચેતના કીધું તો ગુણ કીધું કે પર્યાય કીધું ત્યારે સમજી લેવાનું કે ભાઈ કયા એંગલ થી કહેવામાં આવે. પણ આ ત્રણ શબ્દ સમજાયા બધાને? હવે જનરલી એમ કહેવામાં આવે ને, આપણે સૌથી પહેલો મેં ક્વેશ્ચન પૂછ્યો જીવ નું લક્ષણ શું, તો કોઈ કીધું ચૈતન્ય. તો એ ચૈતન્ય ક્યાંથી આવ્યું? આના આ ડેફિનેશન અહીંયાથી આવ્યું. આગળ 149, ચેતના કોને કહે છે? જેમાં પદાર્થો નો પ્રતિભાસ થાય, પ્રતિભાસ એટલે કે જાણવું થાય, તેને ચેતના કહે છે. આગળ ચેતનાના કેટલા ભેદ છે? હા, જિસને પદાર્થ કા પ્રતિભાસ હો ઉસે ચેતના કહેતે હૈ. ચેતના ના કેટલા ભેદ છે? તો બે ભેદ છે કે દર્શન ચેતના અને જ્ઞાન છે. દર્શન ચેતના અને જ્ઞાન, હવે જેવી રીતે અહીંયા કહ્યું ને દર્શન સ્લેશ જ્ઞાન, એની બદલે ચેતના પણ હું કહી શકું અથવા ચૈતન્ય પણ કહી શકું, કેમ કે આ જીવના ગુણો ની વાત છે ને. અને પછી જો એમાં ભેદ કરીએ તો ડાયરેક્ટ દર્શન ચેતના અથવા દર્શન ઉપયોગ, જ્ઞાન ચેતના જ્ઞાન. આગળ જો, હવે દર્શન ચેતના કોને કહે છે? હવે આ દર્શન ગુણ ની વાત ચાલુ થાય છે. જો સૌથી પહેલા આપણે બિફોર ગોઈંગ ઇન ધ ટેક્સ્ટ, આપણે એક સામાન્ય મેકેનિઝમ સમજી લઈએ, જ્ઞાન નું મેકેનિઝમ કે જાણવાનું કાર્ય કઈ રીતે થાય. જેવી રીતના કે સમજો, હમણાં આપણે વાત કરીએ અને વાતોમાં હું બોલું છું, તમે સાંભળો, રાઈટ? હવે સડનલી બહારથી કઈ અવાજ આવે, સડનલી બહારથી કઈ અવાજ આવે કે સમજો કોઈ કે કાન ગુરુદેવ નું જય એમ કરીને બહારથી બોલાવે, તો આપણને સંભળાયું ને? આપણને સંભળાયું તો ત્યારે શું થયું કે આપણું જ્ઞાન જે પહેલા અહીંયા ચાલતું હતું, જે અહીંયા ચાલતું હતું એ અહીંયાથી ડાયવર્ટ થઈને બહાર ગયું. બરાબર છે? આપણું જ્ઞાન જે અહીંયા ચાલતું હતું અહીંયાથી ડાયવર્ટ થઈને બહાર ગયું. એ બહાર ગયું એમાં પણ સી જ્ઞાન વર્ક સો ફાસ્ટ કે આપણને શું પ્રોસેસ છે આપણને એમ ઇઝીલી પકડાતો નથી. પણ બાય ધ ટાઈમ એ જ્ઞાન થઈ ગયું આપણને કે ભાઈ આ હા કોઈ જય બોલાયો, પછી તો આપણને હજી રિયલાઇઝ થાય છે કે હા જય બોલાયો. ખ્યાલ આવે છે? જેવી તો કેલિડોસ્કોપ આપણે સ્કૂલમાં જોતા હતા, હા ખબર, ઓલું આઈ અથવા તો જૂ બીચ પર ઓલું મળે ને, ઓલી ચકડી અલગ અલગ કલર ને એમાં લીક્સ હોય, એવી રીતે રેડ ગ્રીન ઓલું RGB કલર હોય, RGB વ્હાઇટ અને બ્લેક, રેડ ગ્રીન યેલો વ્હાઇટ અને બ્લેક, આ પાંચ કલર નું તમે કોઈ પણ એક સર્કલ બનાવો અને પાંચ કલર એમાં કરો અને સર્કલ ને એકદમ જોરથી ફરાવો તો એટલું ફાસ્ટ ફરે ને તો તમને બધું વ્હાઇટ જ દેખાય. બધા કલર આપણને મિક્સ થઈ ગયા હોય એવું લાગે છે, પણ ખરેખર મિક્સ થઈ ગયા છે? ખરેખર તો મિક્સ નથી થયા. તો આ લાગે છે શું કામ? કેમ કે આપણી અત્યારના વર્તમાન પર્યાયમાં એ જાણવાની જે સ્પીડ છે એ સ્પીડ કરતા જો વધારે ફાસ્ટ કઈક વસ્તુ ફરે તો આપણે જે એને જાણીએ એ પહેલા તો બીજું આવી જાય, એના પછી બીજું આવી જાય, એમ કરતા કરતા બધું મિક્સ થઈ જાય અને મિક્સ થઈ જાય, બધા કલર મિક્સ થઈ જાય તો વ્હાઈટ થઈ જાય. ખ્યાલ આવે છે? ઓકે, એવી જ રીતે કે જ્યાં અહીંયાથી મારું અટેન્શન બહાર ગયું, ઓલા જય ઉપર ગયું, તો એ જાણવાનો પ્રોસેસ થયો, એમાં કેટલા સ્ટેપ્સ થયા, એ સ્ટેપ્સને જાણવાની હમણાં વાત આપણી ચાલે, રાઈટ? હવે જો, સૌથી પહેલા કઈક તો આપણે અવાજ સાંભળ્યો, રાઈટ? હવે જ્યાં આપણને એ રિયલાઇઝ થયું ને કે આ કઈક અવાજ મેં સાંભળ્યો, તો એ તો આઈડેન્ટિફાઈ થઈ ગયું ને કે આ કાનથી મેં સાંભળ્યું. ખ્યાલ આવે છે? આ કાનથી સાંભળ્યું આટલું તો આઈડેન્ટિફાઈ થઈ ગયું, એનો મતલબ આપણે ઘણા આગળ વધી ગયા. આપણું જ્ઞાનનો જાણવાનો પ્રોસેસ જે છે એમાં જ્યાં આ નિર્ણય થઈ ગયો કે ભાઈ કંઈક મેં નવું સાંભળ્યું, હજી શું સાંભળ્યું ખબર નથી પણ કંઈક સાંભળ્યું, એમાં એટલું તો ખબર પડી ગઈ ને કે પાંચ ઇન્દ્રિયોમાંથી કર્ણ ઇન્દ્રિયથી કાર્ય થયું, એટલે આપણું ઘણું આગળ વધી ગયું. પહેલા તો સૌથી પહેલા જાણવાના પ્રોસેસમાં દર્શન થાય છે. દર્શન એટલે કે કોઈ પણ વસ્તુનો એક સામાન્ય પ્રતિભાવ,
જેવી રીતના સમજો આંખ બંધ મેં કરી, મને કોઈ આંખ બંધ કરીને આ રૂમમાં લઈ આવ્યું અને અહીંયા ઉભો રાખી દીધો. હવે મને કીધું આંખો ખોલો, તો મેં આંખો ખોલી. આંખો ખોલતા મને તમે બધા દેખાય, બરાબર. પણ જ્યાં તમે બધા દેખાયા તો ત્યાં સુધી તો દર્શન થઈ ગયું, મતિ જ્ઞાન થઈ ગયું, શુદ્ધ જ્ઞાન થઈ ગયું, નિર્ણય થઈ ગયો કે હા અહીંયા બધા બેઠા. એટલે કાર્ય કેટલું ફાસ્ટ થઈ ગયું, ખ્યાલ આવે છે. આંખ ખોલતા જ પહેલા તો એક સામાન્ય પ્રતિભાગ છે, ત્યાં કંઈક છે, કંઈક જેમાં હ્યુમન છે કે દિવાલ છે કે કોઈ સમજાય, કલર અલગ અલગ છે, એટલું ડિસિઝન પણ નથી. સૌથી પહેલો પ્રોસેસ એ છે કે આંખ ખોલતા જ એક સામાન્ય પ્રતિભાસ થાય છે. એ સામાન્ય પ્રતિભાસમાં અહીંયા કંઈક છે, એ કંઈક છે માં આ બે પર્સન અલગ છે, આ વ્હાઈટ કલર છે, આ પણ વ્હાઈટ કલર છે, ઓલો બ્લેક કલર છે, એ બધું પણ ડિસિઝન મેકિંગ થઈ ગયું, ખ્યાલ આવે છે. એની પણ પહેલા એક સામાન્ય પ્રતિભાસ થવો એને દર્શન કહેવાય છે. વસ્તુનો, કોઈ પણ વસ્તુનો સામાન્ય પ્રતિભાસ થવો, એમાંથી જીવ પૂતગલનો પણ ભેદ નથી, ખ્યાલ આવે છે, એને દર્શન કહેવાય છે. એ દર્શન પછી નેક્સ્ટ સ્ટેપ ઇન જાણવાનો પ્રોસેસ ઇઝ જ્ઞાન. એ જ્ઞાનમાં પણ સૌથી પહેલું મતિ જ્ઞાન. હવે ત્યાંથી વાત કરીને પછી આપણે આગળ વધીએ, ખ્યાલ આવે છે. તો એ સામાન્ય પ્રતિભાસ થયો ને, એમાં હવે આપણને અહીંયા કંઈક છે કે ભાઈ ના આ બે વસ્તુ કઈક જુદી છે, એવો સૌથી પહેલું એક આપણને કઈક એ જ્ઞાનમાં આગળ વધવું, એમ કે ઓલો સામાન્યથી થોડા આગળ વધ્યા કે ના આ બે વસ્તુ જુદી છે, એ મતિ જ્ઞાનનો સૌથી પહેલો સ્ટેપ છે. મતિ જ્ઞાનમાં ચાર સ્ટેપ છે, અવગ્રહ, ઈહા, અવાય અને ધાર. તો અવગ્રહમાં એટલે કે કંઈક જુદું છે, પછી ઈહામાં તો જુદું છે તો શું છે એવો કઈ ક્વેશ્ચન ઉભો થવો, પણ હજી નિર્ધાર થયો નથી કે હા આ અહીંયા કોઈ પર્સન બેઠું, હજી હ્યુમન બેઠો છે એવો નિર્ધાર નથી, ખ્યાલ આવે છે. તો ઈ હા છે, પછી એમાં વધારે જાણતા જાણતા કે ના હા અહીંયા કોઈ પર્સન જ બેઠું, ખ્યાલ આવે છે, અહીંયા કોઈ હ્યુમન જ છે એવો નિર્ણય થઈ જવો, એ અવાય છે. અને અહીંયા આ સમ્યક બેઠો છે, સમ્યક અહીંયા મારા ક્લાસમાં બેઠો હતો, આ તારીખે આવ્યો હતો પાઠશાળામાં, એવું જ્ઞાનમાં સ્થિત થઈ જવું કે જે કાળાંતરે એટલે નેક્સ્ટ સન્ડે પણ મને યાદ આવે કે હા લાસ્ટ સન્ડે તો સમ્યક આવ્યો હતો, ખ્યાલ આવે છે. એવું જ્ઞાનમાં સ્થિત થઈ જવું એને કહેવાય છે ધારણ. આખો પ્રોસેસને મતિ જ્ઞાન કહેવાય છે, ખ્યાલ આવે છે. જ્યાં સૌથી પહેલો એક સામાન્ય પ્રતિભાસ થયો, એમાં પહેલું જાણપણું, બીજું જાણપણું, ત્રીજું, ચોથું, એ આખો મતિ જ્ઞાન. અને એનાથી અચ્છા આ સમ્યક છે તો પછી ભૂમિ પણ આવી હશે, ખ્યાલ આવે છે. આના બેઝિસ પર કોઈ બીજી વસ્તુનું જાણપણું કહું એને શુદ્ધ જ્ઞાન કહેવાય. તો આપણું જાણવાનો જે ક્રમ છે, આ દરેક સમયે આટલું ફાસ્ટ આપણું જાણવાનું ચાલ્યા જ કરે છે, એમાં બધું આ એક પછી એક, એક પછી એક ચાલે છે. એમાં ટોપિક બદલાઈ જાય તો વળી પાછું દર્શનથી ચાલુ થાય, ખ્યાલ આવે છે. જેવી રીતે અહીંયા આપણે વાત કરીએ છીએ તો હું અહીંયા જોઉં છું, તો અહીંયા જોઉં છું તો અહીંયા મારું દર્શન જ્ઞાન, દર્શન મતિ જ્ઞાન સૂચના થયું. પછી અહીંયા જોઉં તો વળી પાછું બધું થાય, પછી અહીંયા જોઉં તો વળી પાછું બધું થાય, ખ્યાલ આવે છે. આ જેમ જેમ આપણું જ્ઞાન અલગ અલગ દિશામાં જાય છે તો આખો ક્રમ પાછો રિપીટ રિપીટ થયા કરે. તો આવી રીતના આ જે ગુણોનું પરિણમન થવું એ આપણા વિશેષ ગુણનું કાર્ય છે. સૌથી પહેલા જે દર્શન અને જ્ઞાન એની વાત આપણે શરૂ કરી છે એને આપણે હવે આગળ વધારશું. ચાલો દર્શન ગુણથી આપણે શરૂ કરશું, એમાં કયા કયા ભેદો છે અને પછી જ્ઞાન ગુણમાં કયા કયા ભેદો છે એની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું.
સામાન્ય પ્રતિભા અને ચક્ષુ ઇન્દ્રિય,
સામાન્ય પ્રતિભાસ થવો એમાં હજી કઈ ઇન્દ્રિયથી જ્ઞાન લેવું છે એ પણ ભાગી ગયું, કેમ કે એ સામાન્ય છે. અને જ્યાં ચક્ષુ ઇન્દ્રિયથી થયું તો એ તો પછી મતિ જ્ઞાન છે. ચાલો જીનવાણી પૂછી લઈએ છીએ.
એ જીનવાણી બહારથી કોઈ શકો જીને રોજે આચરણાગરે તો ભાવે સુખ છે. જીનવાણી તે જાણતે તુજે લોકાલો તો વાણી માં સતનમો સલાદે
બોલો જીનવાણી માં.
કરુણા